તારીખ 29/5/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ચોથા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 48.
મોક્ષ માર્ગ પ્રકાશક મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું વિશેષ નિરૂપણ ચોથો અધિકાર છે. મિથ્યા દર્શન શું ચાલે છે? જાણીને જીવ શ્રદ્ધા કરે છે, પણ એમાં શ્રદ્ધા કરવું એ આમ જ છે એવો ભાવ તે શ્રદ્ધા છે, જાણવું તે જાણવું છે, અને એમાં યથાર્થ જાણીને યથાર્થ શ્રદ્ધા થાય તો મિથ્યા દર્શન નો નાશ થાય એમ જે નિરૂપણ કર્યું ત્યારે પ્રશ્ન એ ઉઠાયો કે યથાર્થ તો કેવળ જ્ઞાન સિવાય જણાય નહીં, અને કેવળ જ્ઞાન સિવાય જણાય નહીં તો પછી એ પહેલા યથાર્થ શ્રદ્ધા પણ થાય નહીં, તો પછી મિથ્યા દર્શન નો ત્યાગ કેવી રીતે બને? સમસ્ત અવસ્થામાં જ્ઞાન અધૂરું હોય કે જ્ઞાન અલ્પ હોય ત્યારે મિથ્યા દર્શનનો ત્યાગ કેવી રીતે થઈ શકે? જ્યારે જ્ઞાનપૂર્વક સિદ્ધાંત છે એવો સિદ્ધાંત આપ સ્થાપો છો તો પછી એ વાત પણ સ્પષ્ટ થઈ કે યથાર્થ જ્ઞાન ને અયથાર્થ જ્ઞાન એમ જ્ઞાન પણ બે પ્રકારે છે. પ્રશ્નકારને એવો અભિપ્રાય છે કે કેવળ જ્ઞાન વિના તો યથાર્થ જણાય નહીં, મારે શું કરવું? એના માટે વિસ્તારથી ઉત્તર એના પંડિતજી આપે છે. ઉત્તર ફરીથી લઈ આપણે થોડું ચાલ્યું છે કે પદાર્થોને જાણવા ન જાણવા અથવા અન્યથા જાણવા
તે જ્ઞાનાવરણ કર્મના અનુસાર હોય છે.
પેલા તો જાણવાનું કાર્ય સદમત અવસ્થાને જ્ઞાનાવરણી અનાદિથી બાંધ્યું છે, અને એ જ્ઞાનાવરણીનો કેટલો ક્ષયોક્ષમ પણ વર્તે છે ત્યારે જેટલો ક્ષયોક્ષમ છે તે અનુસાર પદાર્થને જાણે છે. ઉઘાડ નથી એટલું નથી જાણતો, અને એ ઉઘાડમાં પણ જે પ્રકાર છે તે પ્રકારે થોડુંક અન્યથા પણ જાણે છે, જેમ હોય તેમ પણ જાણે અન્યથા પણ જાણે. જેવો ઉઘાડ એમ ઉઘાડમાં જાણવાના પ્રકાર, જાણવું નહીં જાણવું અને ફેરફાર વાળું જાણવું, આવી પર્યાયો છે, અને તેની પ્રતીતિ થાય છે તે પણ જાણવાથી જ થાય છે, અને જે જાણે છે એ સંબંધમાં પ્રતીતિ કરે છે તે પણ જાણવા પૂર્વક જીવ કરે છે. એટલે જાણવા પૂર્વક જે પ્રતીતિ છે એ સિદ્ધાંત તો અબાધિત રીતે જળવાઈ રહે છે. જાણ્યા વિના પ્રતીતિ ક્યાંથી થાય? જાણ્યા વિના તો પ્રતીતિ થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, એ તો સાચું, એ તો બરાબર છે કે જાણ્યા વિના તો પ્રતીતિ થવાનો પ્રશ્ન નથી. પરંતુ જેમ કોઈ પુરુષ જે પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન નથી તે પદાર્થને અન્યથા જાણે, યથાર્થ જાણે અથવા જેવું જાણે તેવું જ માને, છતાં તેથી તેનો કાંઈ પણ સુધાર બગાડ થતો નથી, અને એવી રીતે જાણવા અથવા માનવાથી તે પુરુષ કાંઈ ડાયો કે પાગલ ગણાય નહીં. હવે શું અહીંથી વિષય શરૂ કર્યો એમણે કે જાણવા લાયક જે પદાર્થો છે એ પદાર્થોમાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત એવા બે પદાર્થોના વિભાગ જીવને હોય છે. જીવના સુખ દુઃખના પ્રયોજન અર્થે આ પ્રકારનું પરિણમન ચાલે છે. પ્રયોજન શું છે? કે સુખની પ્રાપ્તિ હો અને દુઃખની નો અભાવ થાવ, લેશે આગળ એ પોતે. અને આ પ્રયોજન માટે જીવને જાણવા યોગ્ય કેટલાક પદાર્થો સુખ દુઃખના પ્રયોજનથી છે, કેટલાક પદાર્થો એવા છે કે જેને જાણતા સુખ દુઃખ નું કઈ પ્રયોજન નથી, એવા પણ પદાર્થો છે, તો એ પદાર્થો ની એને વહેંચણી કરવી જોઈએ. જે પદાર્થો સાથે સુખ દુઃખ નું પ્રયોજન સંકળાયેલું ન હોય એ પદાર્થમાં વિશેષ પ્રકારે જાણવા, નહીં જાણવા કે અન્યથા જાણવાનો કોઈ લાભ નુકસાનનું કારણ કે સુખ દુઃખનું કારણ બનવાનું નથી. તો એવા પદાર્થોને વિશે તો ગમે તેમ જાણે કે ન જાણે કે આ ફેરફાર વાળું જાણે તો એને કાંઈ નુકસાન થશે નહીં, એ પહેલા સિદ્ધ કર્યું ફરીથી. કોઈ પુરુષ જે પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન નથી તે પદાર્થને અન્યથા જાણે, પહેલું એ લીધું, ફેરફાર વાળો જાણે, હોય કંઈક ને જાણે કંઈક, યથાર્થ જાણે અથવા જેમ છે એમ પણ જાણે, અને જેવું જાણે તેવું માને, યથાર્થ જાણે તો યથાર્થ જાણે, ફેરફાર વાળું જાણે તો ફેરફાર વાળું જાણે, છતાં તેને કાંઈ સુધાર બગાડ તો નહીં થાય, કેમ કે એને એને સુખ દુઃખ નું પ્રયોજન નથી તો એને કઈ સુધાર બગાડ નહીં થાય. અને એવી રીતે જાણી રહ્યો છે તેથી તે પુરુષ કઈ ડાયો છે કે તે પુરુષ કઈ ગાંડો છે, પાગલ છે એમ કઈ કહેવાનું પણ પ્રયોજન રહેતું નથી, કેમ કે એને કોઈ મતલબ નથી, જેવું જાણ્યું એવું માન્યું, એને સાચું સારવાળું માન્યું. પરંતુ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે અથવા તેને જે અન્યથા જાણ્યું છે તેમ જ માનવા લાગે તો એને નુકસાન થાય, બગાડ થાય એટલે નુકસાન થાય, અને તેથી તે પાગલ કહેવાય, પોતાને નુકસાન કરનારો માણસ ગાંડો કહેવાય, ઓછી બુદ્ધિ વાળો કહેવાય, પાગલ કહેવાય એમ. એટલે પોતાને દુઃખ થાય ને પોતાને નુકસાન થાય એવું એને જાણવા જે પ્રયોજનભૂત પદાર્થો છે એમાં એને યથાર્થતા હોવી જોઈએ. આમ નીકળે છે આમાંથી કે જેમાં પોતાને સુખ દુઃખ નું પ્રયોજન છે એવા પદાર્થોનું એને બરાબર જાણવું હોવું ઘટે છે. જો એમાં ફેરફાર વાળું જાણે તો એને નુકસાન અથવા નુકસાન થાય એટલે દુઃખ થયા વગર રહે નહીં. તથા જો એ પ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે અને યથાર્થ જાણીને તેમ જ માને તો એને સુધાર થાય એટલે સુખ થાય ને તેથી તે ડાયો કહેવાય. એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે, યથાર્થ જાણે, વા જેવું જાણે તેવું શ્રદ્ધાન કરે તો તેથી તેનો કોઈ સુધાર કે બગાડ નથી. એવા ઘણા પદાર્થો જાણવા મળશે, જાણવામાં આવશે, પણ એની સાથે કઈ સંબંધ આ જીવને નથી. યથાર્થ જાણીને યથાર્થ માને, યથાર્થ જાણીને યથાર્થ માને એને કઈ વાંધો નથી, અથવા તેથી તે કઈ મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ નામ નહીં પામે. પણ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે, આ પ્રયોજન ભૂતનું જ પ્રકરણ, અપ્રયોજન ભૂતનું જ આખું પ્રકરણ એમને લખ્યું, વિસ્તાર જ એ રીતે કર્યો આ પ્રકરણનો, કેમ કે અહીંયા શ્રદ્ધાન થવાનું મૂળ કારણ તપાસવું છે કે યથાર્થ જ્ઞાન, પ્રયોજનભૂત પદાર્થોનું યથાર્થ જ્ઞાન તે યથાર્થ શ્રદ્ધાનું કારણ છે અને તેથી તે સમ્યક દ્રષ્ટિ થાય છે. પ્રયોજનભૂત પદાર્થનું અયથાર્થ જ્ઞાન તો આ જીવને દુઃખ થાય છે, મિથ્યાત થાય છે, મિથ્યા શ્રદ્ધા થાય છે અને એનું દુઃખનું કારણ બને છે. આ વિષય ઉપરની એમની ચર્ચા છે. હા, પ્રયોજન સિદ્ધિ છે એમાં તો આપણે શું છે કે વર્તમાનમાં જે પ્રવૃત્તિ તત્વજ્ઞાનની મુમુક્ષુ જીવો કરી રહ્યા છે એમાં ભૂલ અનેક પ્રકારે થાય છે, એના થોડા સૂક્ષ્મ ભેદો તાળવા છે. અહીંયા તો હજી ચોડરમલજી સાહેબને તો આખો ગ્રંથ બહુ વિસ્તારથી લખવો હતો અને આ પ્રારંભનો અધિકાર છે એટલે એવા કોઈ સૂક્ષ્મ ભેદોની ચર્ચા અહીંયા નથી લીધી, પણ અહીંયા સિદ્ધાંતિક મુખ્ય મુખ્ય વાતો લઈ લીધી છે. જેમ કે નવ તત્વોનું યથાર્થ જ્ઞાન અને યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ,
નવ તત્વમાં આશ્રયભૂત પદાર્થ કોણ છે અને હે ઉપાદેયભૂત પદાર્થો કેવા કેવા છે, કોણ કોણ હે છે, કોણ કોણ ઉપાદેય છે, આવું જો યથાર્થ જ્ઞાન થાય અને તે અનુસાર પ્રતીતિ થાય તો એને સમ્યક દર્શન થાય. આમ અહીંયા એટલી એક સૈદ્ધાંતિક વાત લીધી છે એમણે. પછી આપણે ત્યાં તો શું બન્યું છે કે ગુરુદેવની કૃપાથી આપણને યથાર્થ સમજવાનું મળ્યું છે અને યથાર્થ શું છે અને અયથાર્થ શું છે એવું પણ ઘણું સમજવાનું મળ્યું હોવા છતાં એની વહેંચણીમાં ભૂલ થાય છે. કેમ કે પ્રયોજન ભૂતની અંદર પણ એના પેટા વિભાગ છે કે એક તો જ્યાં જ્યાં પોતે જે જે પ્રકારની પ્રયોજનભૂત તત્વમાં વિપરીત સમજણને માન્યતા કરી હોય તો એને એને સમજણથી દૂર કરવી, પછી વર્તમાનમાં એને પોતાને જે રીતે ભૂલ પરિણમનમાં રહેતી હોય તે પરિણમન સુધારીને એનું પ્રયોજન ઉપર બધું લક્ષ ત્યાં એને દેવું જોઈએ તો એની અવસ્થામાં સુધાર થાય. એટલે મિથ્યાની સૂક્ષ્મ ભૂલ હોય તો પણ એ પૂરી ભૂલ છે, કેમ કે એમાં અભિપ્રાયનો વિપર્યાસ સાથે હોય છે અને અભિપ્રાયની ભૂલ તે પૂરી ભૂલ છે. એ ત્યાં આપણે થોડી વર્તમાન પરિસ્થિતિને અનુસાર સૂક્ષ્મ ચર્ચા કરી છે. અહીંયા તો ઘણો વિસ્તારથી આ ગ્રંથ લખવા માગતા હતા જે અધૂરો રહી ગયો છે, એટલે પ્રારંભના અધિકારોમાં તો એમણે મુખ્ય મુખ્ય વાતો જે છે એ મોટી મોટી વાતો લીધી છે, સિદ્ધાંતિક સ્થાપના કરીને પછી વિશેષ ચર્ચા આગળ કરવા ધારી છે. કેમ કે પોતે લખે છે કે કેટલીક વાત અમે આગળ કરશું, હવે પછી આગળ અમે કેટલીક વાતો કરવાના છીએ એવું લખતા જાય છે, પણ એ વાત લખવાની પરિસ્થિતિ કુદરતે રહી નહોતી એટલે ગ્રંથ અધૂરો રહી ગયો છે. જેને પોતાનું ધ્યેય શુદ્ધ છે અથવા જેને યથાર્થ ધ્યેય છે પોતાના જીવનમાં એને પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત વિષયમાં ઘણી સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિ ઉત્પન્ન થઈ આવે છે અને તેથી એ જીવ ક્યાંય ભૂલતો નથી. ઠેઠ સમ્યક દર્શન સુધી પહોંચવા સુધીમાં એને જે થવું જોઈએ એ બધું યથાર્થ થાય છે, કેમ કે મૂળમાં એનું ધ્યેય બરાબર છે. માટે શું એટલે ધ્યેય? સંસારનું અનાદિથી જે ધ્યેય છે એ ધ્યેય બદલીને સંસારનો પ્રતિપક્ષ ભૂત જે મોક્ષ છે તેનું ધ્યેય માનવું જોઈએ અને એ ધ્યેય વર્તમાન જીવનની બધી મહત્વાકાંક્ષાઓ અને બધી આશાઓ ઉપર એક વાર સરખાઈની ચોકડી મૂકી દેવી જોઈએ. નાની ઉંમરના થોડી તકલીફ થાય તો થાય એવો નિયમ નથી, પણ એમ થાય હજી તો ઉગીને ઊભા થતા હોય એને તો ઘણી આશા ને ઘણી મહત્વાકાંક્ષા હોય જ ને. જે હવે નિવૃત્ત થઈ ગયા 50-60 વર્ષ પછી, શું કે 70 વર્ષ પછી, એને તો ઠીક છે કે હવે કાંઈ શરીર પણ એટલું કામ આપે નહીં, શું અને બાય સંયોગો પણ એવા અનુકૂળ ન હોય કે ધાંધલ ધમાલ ને તોફાન કરી શકે ધંધા ધંધા ધાપાના, તો એ તો મહત્વાકાંક્ષા એને છોડવી થોડીક સહેલી પણ પડે. શું પણ અહીંયા આ નિર્ણય પરિસ્થિતિના આધારે નથી લેવાનો. શું આ નિર્ણય પોતાની પરિસ્થિતિના આધારે નથી લેવાનો, કોઈ પણ હાલતમાં લેવાનો છે, કોઈ પણ ઉંમરમાં ને કોઈ પણ હાલતમાં લેવાનો છે. જો પોતાનું શાશ્વત કલ્યાણ કરવું હોય તો આમ વાત છે. પરિસ્થિતિ વસ્તુ શું થાય તો મોટી ઉંમરમાં છે, મોટી ઉંમરમાં શરીર કામ કરે ને નાના મોટા બે એક બે રોગ પણ શરૂ થયા હોય અથવા અવારનવાર એવી પરિસ્થિતિ ઊભી થતી હોય ચાલુ ન હોય તો વારંવાર કઈ ને કઈ થયા કરતું હોય, જેમ કે વાઇટાલિટી લો થાય છે એટલે શરીર તો શરીરના ધર્મ પ્રમાણે હાજુ માંદુ રહેવાનું જ તે માણસ વિચાર કરે કે આપણે ધમાલ કરવા જશો તો શરીરમાં આખડી પડશો તો નુકસાન જશે ઉલટાનું, એના કરતા જાળવો આવે જે છે એ જાળવો. એટલે એકલી મહત્વકાંક્ષા નહીં, પણ સંસારિક પદાર્થોની આશાઓ, સંસારિક કાર્યોની આશાઓ અને મહત્વકાંક્ષાઓ જે કાંઈ હોય તે આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ અને આશાઓ આ બધું લઈ લેવું. જીવનમાં આ એક કાર્ય કરી લેવું છે, ગમે તેમ કરીને કરી લેવું છે, એવું એને બળ આવે અને જે બાંધે તો એના પરિણામ કંઈક સરખા થઈને કામ કરવા લાગે. નહીતર પરિણામ એવા અડાવડા જશે, એવા અડાવડા જશે કે એને જીવ પોતે રોકી શકશે નહીં. આ એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, જીવના પરિણમનની આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. જ્ઞાનીઓએ પોતાના અનુભવનો નિચોડ કાઢીને એ સિદ્ધાંતો મૂક્યા છે. આજ માને જીવ, કાલ માને કે ગમે ત્યારે માને, વહેલો કે મોડો માને, તેથી છુટકારો છે, એ પહેલા છુટકારો કદી નથી. શું કહે છે, પણ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે અને અન્યથા જાણે તેવું જ શ્રદ્ધાન કરે, ફેરફાર જાણે અને તેવું શ્રદ્ધાન કરે તો બગાડ થાય. સંસારના પ્રયોજનનો દ્રષ્ટાંત લઈએ તો પૈસા પ્રયોજન છે. 100 રૂપિયાની નોટ ને પસ્તી જાણીને ફગ ફેંકી દે તો નુકસાન થાય કે ન થાય?
હે,
પ્રયોજન પૂછે કે નહીં? એમાં આ નવ તત્વ નો વિષય લેશે. અને એમાં બહુ સરસ સિદ્ધાંતિક રીતે બહુ સારું નિરૂપણ કર્યું છે, જે સિદ્ધાંતની સ્થાપના કરી છે એ બહુ સરસ સ્થાપના કરી છે પોતે. શું અને એટલા માટે તેને મિથ્યા દ્રષ્ટિ કહીએ છીએ કે ખોટું શ્રદ્ધે છે, ખોટું જાણે છે. તથા જો તેને યથાર્થ જાણે અને તેવું જ શ્રદ્ધાન કરે, એવું છે એવું જ જાણે અને એવું શ્રદ્ધાન કરે, પ્રયોજન ભૂતમાં ઉપાદેયને ઉપાદેય જાણે, હેને હે જાણે, આશ્રય કરવા યોગ્યને આશ્રય કરવા યોગ્ય જાણે, આશ્રય નહીં કરવા યોગ્યને આશ્રય નહીં કરવા યોગ્ય જાણે. શું આટલા મહત્વના મુદ્દા છે, તો તેને સુધાર થાય. યથાર્થ જાણીને યથાર્થ શ્રદ્ધાન કરે તો તેનો સુધાર થાય. માટે તેને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. તો એને અમે અહીંયા જેવી રીતે યથાર્થ જ્ઞાનને, યથાર્થ શ્રદ્ધાનવાળાને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. અહીં એટલું સમજવું કે અપ્રયોજનભૂત અથવા પ્રયોજનભૂત પદાર્થોને ન જાણવા અથવા યથાર્થ કે અયથાર્થ જાણવામાં આવે છે તેમાં તો માત્ર જ્ઞાનની જ હીનતા અધિકતા થાય છે, એટલો જ જીવનો બગાડ સુધાર છે અને તેનું નિમિત્ત જ્ઞાનાવરણ કર્મ છે. પરંતુ પ્રયોજનભૂત પદાર્થોને અન્યથા અથવા યથાર્થ શ્રદ્ધાન કરવાથી જીવનો બીજો પણ બગાડ સુધાર થાય છે અને તેથી તેનું નિમિત્ત દર્શનમોહ કર્મ છે. શું અહીંયા જુદું પાડ્યું એમણે, કે જાણવું નહીં જાણવું કે ફેરફાર જાણવું એમાં જ્ઞાનાવરણીનું કાર્ય છે. શું દ્રષ્ટિ ઉપર આધારિત છે, ભાવથી લઈએ તો. એમણે નિમિત્તથી પ્રતિપાદન કર્યું છે, આગમ પદ્ધતિ છે એટલે સમજાય કોઈને પણ ભાવથી લઈએ તો જેવો જેનો ઉઘાડ છે એવું એ જાણશે. પણ અહીંયા જે પ્રયોજન પદાર્થોને અન્યથા કે યથાર્થ શ્રદ્ધા કરવી છે, જાણવામાં તો ઉઘાડ કામ કરે છે, પણ યથાર્થ શ્રદ્ધા કરવી કે અયથાર્થ શ્રદ્ધા કરવી એમાં દર્શન મોહના પરિણામ છે ને, સામે દર્શન મોહનું કર્મ છે. અહીંયા ઉઘાડરૂપ જ્ઞાન છે અને જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે. અહીંયા દર્શન મોહના પરિણામ છે અને ત્યાં મિથ્યાત્મિક પ્રકૃતિનો ઉદય છે. શું ભેદ પડ્યો? જ્ઞાનનો અને શ્રદ્ધાનો કારણ કાર્ય રૂપે સિદ્ધાંત હોવા છતાં પણ બે કામ જુદા જુદા બે ગુણના છે. જ્ઞાન ગુણનો પર્યાય જુદો અને શ્રદ્ધા ગુણનો પર્યાય જુદો. એટલે એ બંનેને પોતપોતાના ગુણ અનુસાર સમજીને અને એના કારણ કાર્યના સિદ્ધાંત સમજીને પછી યથાર્થપણે પરિણમન પોતાનું કેળવાય તો પોતાને અનાદિનું દુઃખ દૂર થાય અને પોતે સુખી થાય. આમ સીધી વાત આ છે સંક્ષેપમાં. ફરીથી નિમિત્ત છે, જ્ઞાનાવરણી નો સૂક્ષ્મ નિમિત્ત છે. જેટલો સૂક્ષ્મ હોય જ્ઞાનાવરણી નો એટલું અહીંયા જાણવું બને. શું ગુરુદેવ કહેતા હતા કે જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ છે એ તો ઉઘાડમાં આવે છે, બરાબર. અસ્તિત્વને જ્ઞાનનું રૂપ છે એ ઉઘાડમાં નથી આવતું. આ ભાવ જ્ઞાનાવરણ શું છે, બરાબર છે. જોકે એક ગુણને અનેક ગુણના રૂપ છે એનું કોઈ ભેદનું પ્રયોજન તો નથી, તેથી ત્યાં એમને શ્રદ્ધાનો સુધાર બગાડ નહીં થાય. એમાં થોડું પેટાભેદથી વિચારવા જેવું છે. કોઈ પણ સમ્યક જ્ઞાની, કોઈ પણ શાસ્ત્રનો સિદ્ધાંત સ્થાપે એ તો પોતાના સમ્યક જ્ઞાન અનુસાર સ્થાપે છે. એ શાસ્ત્ર સિદ્ધાંતમાં વસ્તુનું સ્વરૂપ છે, એમાં ભેદ પ્રભેદનો પણ વિષય છે. શું તો જો જીવને ઉઘાડ હોય તો બરાબર સમજાય, યથાર્થ સમજાય ને માન્ય કરે. જો જીવને ઉઘાડ ન હોય તો એને સરળતાથી એ સ્વીકારવું ઘટે, મને નથી સમજાતો. આપ કયો છો પણ મને નથી સમજાતો. પણ જો જીવને યથાર્થ અયથાર્થ સમજાય વસ્તુના સ્વરૂપ સંબંધે તો એને નુકસાન થવાની સંભાવના છે ભેદ પ્રભેદમાં પણ. હવે એમ કેમ થયું કે એ જીવે જ્ઞાનનો એવો વિપર્યાસ થાય, એવો જે અપરાધ પૂર્વે કર્યો છે તે હજી ચાલ્યો આવે છે, એનો એનો મતિદોષ છે એ સુધરો નથી. જે જે કારણોથી એની મતિ સરળ સમજવા માટે થવી જોઈએ વસ્તુનું સ્વરૂપ, એ સમજવા માટે એની મતિ સરળ નથી થઈ તો એને યથાર્થ સમજવું રહે છે. હવે એમાં તો બહુ સરસ વાત એ છે કે જ્ઞાનીઓએ તો સમ્યક જ્ઞાન પૂર્વક પ્રતિપાદન કર્યું છે અને પોતાને તે બરાબર નથી લાગતું તો ત્યાં તે જીવે પોતાના મતિ વિપર્યાસને સ્વીકારવો. ત્યાં કદી એને એવી એવી વિપરીતતા વિશેષ ન કરવી કે જ્ઞાની ભલે આમ કે મને તો આમ લાગે છે ને, એ વિશેષ વચન થઈ જાય, એવું કદી ન કરવું. એ કહે છે એ પ્રમાણે ન સમજાય તો પોતાના મતિ વિપર્યાસને સ્વીકારીને એ દોષને સ્વીકાર કરીને દૂર કરવાનો ઉપયોગ પ્રયત્ન કરવો. અને ન સમજાય તો મને નથી સમજાતું એમ કે મને સમજાતું નથી, વિપરીત સમજાય અન્યથા સમજાય તો એમ કે મારો દોષ લાગે છે કઈ, મને કેમ એ કે છે એમ નથી બેસતું. અને યથાર્થ સમજાય કે છે એ પ્રમાણે તો કઈ તકલીફ નથી. પણ એને પોતાને તકલીફ નથી થતા એટલું વિચારવું ઘટે છે કે મારે આ કામની ચીજ છે કે નથી કામની, અત્યારે મારે કામની નથી તો કઈ નહીં, એને જાણીને એક કોર મૂકી દો, તમારે રોકાવાની જરૂર નથી. આવી અંદરમાં બરાબર કાળજી રહેવી જોઈએ, કેમ કે આ જે તત્વજ્ઞાનના નો વેપાર છે એ હીરાના વેપાર કરતા વધારે કિંમતી છે. આમાં ગડબડ થઈ કે ભૂલથાપ ખાધી એટલે ગ્રહિત મિથ્યાત્મા સિદ્ધવ્યો જશે. ક્યાં જશે? ગ્રહિત મિથ્યાત્મા વ્યો જશે. એટલે એક તો અગ્રહિત તો અનાદિનું હતું આ પાછું તીવ્ર થઈ ગયો.
આમ
શક્તિ છે એટલે શું છે કે તે ગુરુમાં વિપરીતતા કરી હોય, તત્વોની સમજવાની જ્ઞાનની વિપરીતતા કરી હોય, અથવા મિથ્યા ગ્રહિત મિથ્યા થયું હોય અને એને એનું નિવારણ ન કર્યું હોય અને એ મતિ વિપર્યાસ ચાલ્યો આવતો હોય અને એવા એવા જ્ઞાનમાં સામે સમ્ય જ્ઞાનનો વિષય સિદ્ધાંતિક સામે આવે અને એને એમ ન એમ કહે છે, જ્ઞાની કહે છે એમ ન લાગે. ખરેખર તો શું છે કે જેવું છે એવું એને લાગવું જોઈએ, યથાર્થ સમજાવવું જોઈએ. કહેનાર યથાર્થ કહે અને સમજનારને અયથાર્થ સમજાય એનું શું કારણ? કે એની પોતાની યોગ્યતા. તો એ યોગ્યતા ક્યાંથી થઈ? એની પૂર્વ પરિણામથી થઈ છે. પૂર્વ પરિણામ પરિણમનયુક્ત દ્રવ્ય કારણ અને ઉત્તર પરિણમનયુક્ત દ્રવ્ય કાર્ય. એ તો કારણ કારણ કાર્યનો સિદ્ધાંત આપણે જોઈ ગયા આગળ. આમાંથી ચિદવિલાસ મંદિર એટલે આટલું જરાક ધ્યાનમાં રાખવાનું છે. સમજીને સમજાવવું જોઈએ જેમ છે તેમ અને સ્વીકાર આપવો જોઈએ. ન સમજાય તો સરળતાથી મને સમજાતું નથી, મારો ઉઘાડ ઓછો છે એમ વિચારવું. કે કહે છે એના રીતે જાય તો એને એમ વિચારવું કે મારો મતે દોષ હજી ઉભો છે, કઈક આ જીવે જ્ઞાનના ઊંધા સંસ્કારના લાકડા નાખ્યા છે એ હજી કાઢ્યા નથી, માટે હજી કે છે એમ મને બેસતું નથી, મને બીજી રીતે બેસે છે. અને આ તો ભયંકર વાત છે, આ જરા વિશેષ નુકસાનનું કારણ છે એમ સમજીને જીવે એને દૂર કરવી જોઈએ. આ જ્ઞાનની વિરાજનાનું ફળ છે. સમ્ય જ્ઞાનમાં જે વસ્તુનું સ્વરૂપ આવ્યું તે અનુસાર નિરૂપણ કર્યું, તેમ છતાં આ જીવને તેમ ન લાગે તો આ જીવે જ્ઞાનની વિરાજના અવશ્ય કરેલી છે એમ ચોક્કસ વાત છે. ઉઘાડ નથી એ બીજી વાત છે અને એના કરતા બીજી રીતે સમજાવવું એ બીજી વાત છે. બે દોષ જુદી જુદી જાતના છે. એક અલ્પજ્ઞત્વનો દોષ છે અને એક વિપરીતતાનો દોષ છે. બે દોષના પ્રકારે જુદા જુદા છે જ્ઞાનના. શું માટે પોતાનો કેવો પ્રકાર કેવા પ્રકારનો દોષ છે પોતાના પરિણામ અવલોકન કરીને સમજવો. જો પોતાના પરિણામનું અવલોકન ન હોય તો એ દોષ સમજાય નહીં. તો આમ લાગે છે એ ભલે કે નાની ભલે કે, પણ મને તો આમ લાગે છે એવું આમાં ચાલ. એકલો જૈન ધર્મનો વિરોધ કર્યો છે અને વિરોધના નેતા થઈને ફેર્યા છે. વિરોધ કર્યો છે એમ નહીં, વિરોધના નેતા થઈને ફેર્યા છે અને બહુ દુઃખી થયા છે. એક કોડા કોડી સાગર સુધી મુખ્યપણે નારકીના અને હિંસક પશુઓના ભાવો ધારણ કર્યા છે. બહુ દુઃખી છે. 10 ભાવ બાકી રહ્યા ત્યારે એ નારકીમાંથી સિંહના ભાવમાં આવ્યા છે. હજી ત્રણ પર્યાય જ ઓછી છે 2000 સાગર ને કેટલો કાળની ગોદમાં જઈ આવ્યા. ત્રણ પર્યાય તો એક સાથે રહીએ ને 2000 સાગર થી વધારે. અને જૈન ધર્મ નો વિરોધ કરે એને તો વહેલી આવે પાછી ના નિગુદ ની પર્યાય. જ્ઞાનીઓનો વિરોધ કરે, દેવગુરુ શાસ્ત્ર નો વિરોધ કરે, સિદ્ધાંત નો વિરોધ કરે એને તો નિગુદ ની પર્યાય બહુ જલ્દી આવી જાય પછી. શું આવી છે? નરક નિગોદમાં અનેક અનેક વાર જઈ આવીને. આ તો ભાઈ પૂછે છે કે પછી દૂર થઈ કે દૂર થયો કે નહીં થયો? આવડું મોટું દ્રષ્ટાંત છે. બરાબર થાય ઠીક વાત છે, ઠીક વાત છે. આત્મકલ્યાણ કરવાની ભાવનાનું બળ કામ કરે મારે મારા આત્માને મેં ઘણો દુખી કર્યો, અનંત કાળથી આ રજળપાટ છે એ છૂટતો નથી અને હવે મારે છૂટી જવું છે, આ દુઃખથી મુક્ત થવાની ભાવના છે પોતાના આત્માની સ્વદયાના પરિણામ જે દિવસે આવે એ કયું કૃપાળુ દિવસ, કે જ્યારે આ આત્માને પોતાની દયા આવે છે ત્યારે તત્વ પામવાનો અધિકારી થાય છે, ત્યાં સુધી તત્વનો અધિકારી નથી, આવી વાત છે. અને બહુ આમાં 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 ખરાબ વાત શું છે, પોતાને દુઃખી ન થાય પોતે પોતાને ઉપાય કરવો જોઈએ, પોતાને એવો ઉપાય કરવો જોઈએ પોતે દુઃખી ન થાય, પોતે સુખી થાય, ખોટું છે, સાચું કરે વાત બરાબર છે, અને સાચી લાઈન જાય છે. માર્ગ એવો સુંદર છે, એવો સરળ અને સુગમ છે, એવો સરળ છે, એવો સુગમ છે, એવો સુંદર છે અને એવી સુવિધા યુક્ત છે કે બધું આવીને એને મળે છે. પછી પછી એને જ્ઞાનીઓનો સંયોગ થાય છે, સમ્યક શાસ્ત્રોનો, સાચા જ્ઞાનના શાસ્ત્રોનો એને સંયોગ થાય છે, એની મતિ સવળી થવા માંડે છે, અંદરથી ને બહારથી બે બાજુથી બધું મદદ એને મળવા માંડે છે. કેમ કે એને ધ્યેય નક્કી કર્યું પરમાત્મા થવાનો, તો એ પરમાત્માના પડખે ચડ્યો. આ લોકો રોકમ લોકી માં નથી બોલતા, ભાઈ જેને હજારા થવાળો સહાય કરનારો હોય એનું કોણ બગાડી શકે, આમ નથી કેતા આપણે, હે કે હજારા થવાળો કોઈ નથી, અંદરમાં અનંત શક્તિ વાળો બેઠો છે, એ હજારા થવાળો નથી અનંત શક્તિ વાળો છે, અને એ અનંત શક્તિ વાળાને પડખે ચડ્યો એટલે જગતમાં કોઈ એવી શક્તિ નથી કે એને નુકસાન કરી શકે કે દુઃખી કરી શકે, આમ છે. વિષય તો બહુ સારો છે, ફરીથી લઈએ ઉપર છે. અહીં એટલું સમજવું કે આવે ચોખવટ કરવી છે, અહીંયા આટલું સ્પષ્ટીકરણ કરવા માંગીએ છીએ કે એમ કે છે કે અપ્રયોજન ભૂત અથવા પ્રયોજન ભૂત પદાર્થોને ન જાણવા કે યથાર્થ કે અયથાર્થ જાણવા, તેમાં તો માત્ર જ્ઞાનની જ હીનતા અધિકતા થાય છે, એટલે તો જ્ઞાનનું કાર્ય છે, એક સોક્ષ અનુસાર થશે એક વાત, અને એટલો જીવનો સુધાર બગાડ છે, એટલે શું કે પ્રયોજન ભૂતને હિસાબે એટલો સુધાર બગાડ છે, અને તેનું નિમિત્ત તો જ્ઞાનાવરણ કર્મ છે, એટલે અહીંયા પર્યાયમાં જ્ઞાન ગુણનો પર્યાય છે અને સામે નિમિત્ત જ્ઞાનાવરણી કર્મ છે, એટલા માટે લીધું કે તદ અનુસાર સૂક્ષ્મ હોય છે એટલે. પરંતુ એ વાત જ્ઞાન ની છે, અહીંયા પ્રકરણ લેવું છે પેલું શ્રદ્ધાનું, શું નિરૂપણ કરવું છે, મિથ્યા દર્શન નું સ્વરૂપ. જ્ઞાન તો કારણ છે એટલે એને આને પ્રકરણમાં જોડ્યું છે, શ્રદ્ધાનું કારણ જ્ઞાન હોવાથી જ્ઞાનની વાતો અહીંયા આરે જોડી છે, પ્રકરણ તો શ્રદ્ધાનું સમજાવવું છે, જે એજન્ડા ઉપર વાત છે એ શ્રદ્ધાની વાત છે, હા પણ એ શ્રદ્ધા છે એક કાર્ય છે, ઉલટી કે સુલટી શ્રદ્ધા એક કાર્ય છે અને જ્ઞાન એનું કારણ છે, તેની ચર્ચા સાથે સાથે કરે છે, પણ બે ગુણ જુદા જ છે, બે ના કાર્ય જુદા જુદા છે, એટલે પહેલા જ્ઞાનની વાત કરી. પરંતુ પ્રયોજનભૂત પદાર્થોને અન્યથા જ અથવા યથાર્થ શ્રદ્ધાન કરવાથી જીવનો બીજો પણ બગાડ સુધાર થાય છે, ઓલા જ્ઞાનને કારણે સુધાર બગાડ થયો, આ શ્રદ્ધાને કારણે પણ સુધાર બગાડ થયો, એટલે બીજો થયો ઉપરાંત, જે જ્ઞાન કારણ સુધારમાં થયું તો અહીંયા શ્રદ્ધામાં પણ સુધાર થયો, જે જ્ઞાન અહીંયા બગાડ કરવા માંડ્યો પ્રયોજન ભૂત વિષયમાં તો અહીંયા શ્રદ્ધામાં પણ બગાડ થયું, એટલે બે નું નુકસાન છે એમ કે છે. શું કીધું અહીંયા ફરીથી સ્પષ્ટ કરીએ, કોઈ એમ વિચારે છે તત્વજ્ઞાનનો શાસ્ત્રનો અભ્યાસ કરે કે જ્ઞાનમાં તો કાંઈ નુકસાન થતું જ નથી, જ્ઞાન નુકસાન એક શ્રદ્ધા જ નુકસાનનું કારણ છે, શું કેમ કે શ્રદ્ધા મિથ્યા તો જ્ઞાન મિથ્યા, શ્રદ્ધા સમ્યક તો જ્ઞાન સમ્યક, એટલે એ તો શ્રદ્ધાને કારણે એને દોષ ને નિર્દોષ કહેવાય છે, બાકી જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન કઈ બંધ નું કારણ નથી. એવી રીતે કોઈ લઈ લે છે તો કે નહીં એમ નથી. જ્ઞાનમાં પ્રયોજનભૂત પદાર્થોને અયથાર્થ જાણે તો એક બગાડ થાય છે, તદ અનુસાર શ્રદ્ધાનમાં અયથાર્થ શ્રદ્ધાન કરે તો બીજો બગાડ પણ થાય છે. એમ બે બગાડ લીધા અને બે ગુણના એ દોષ છે, એ બંને ગુણના પરિણામના એ દોષ છે. જેટલો દોષ છે એટલો નુકસાન છે, દોષ છે એટલું દુઃખ થવાનું જ છે. તો વૈજ્ઞાનિક વસ્તુ સ્થિતિ છે, ચોખ્ખું કર્યું છે ને. આનો બગાડ છે, આનો બગાડ છે, આનો સુધાર છે, આનો સુધાર છે. ભલે નિમિત્ત નૈમિત્તિક સંબંધે એકબીજાને કાર્ય કારણ સંબંધ છે, પણ છે બે પોતપોતાનો. એકનો નથી ને બીજાનો છે એમ ન બને. જ્ઞાનમાં તો બગાડ છે નહીં, શ્રદ્ધાનો બગાડ છે. ખોટી વાત છે, જ્ઞાનમાં પહેલા બગાડ છે ને પછી શ્રદ્ધામાં બગાડ છે. કેમ કે કારણ જ્ઞાન છે શ્રદ્ધાનો, આમ છે ખરેખર. એ બધે સ્થાપતા જશે, જ્ઞાન કારણ છે ને શ્રદ્ધાકાર છે. આ બે વખત તો આવી ગયું, હજી આગળ આવશે અનેક વાર. એ સ્થાપતા જ જશે. હવે પ્રશ્ન એમાંથી ઉઠાવ્યો કે જેવું જાણે તેવું શ્રદ્ધાન કરે, માટે અમને તો જ્ઞાનાવરણના અનુસાર શ્રદ્ધાન ભાસે છે. પછી અહીં દર્શનનું વિશેષ નિમિત્ત કહ્યું તે કેવી રીતે ભાસે છે? અમે તો એમ સમજીએ કે જ્ઞાન પ્રમાણે શ્રદ્ધાન થાય. તમે આરે દર્શનમોને શું કરવા લ્યો છો? પણ શ્રદ્ધાન પોતે દર્શનમો છે, એનું પણ પરિણમન છે. એ પણ ગુણ છે ને એનું પણ પરિણમન છે. ઉત્તર કે પ્રયોજનભૂત જીવાદી તત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષોભક્ષમ તો સર્વ પંચસંગની પંચેન્દ્રિય જીવને થયો છે. આ બહુ મુદ્દાની વાત કરે છે. અહીંયા ભલે એમણે સંઘની પંચેન્દ્રિયનું દ્રષ્ટાંત આપ્યું, આપણે આપણું ચાલતું દ્રષ્ટાંત લઈએ. ગુરુદેવની કૃપાથી ઘણી વાત સમજાણી. પ્રતિતિમાં કેટલી આવી, જે હા પાડે છે કે સાહેબ આપ કયો છો એ બરાબર છે. શ્રદ્ધાનમાં કેટલી લીધી, હે? માટે શ્રદ્ધાનું સ્વતંત્ર કાર્ય થયું. શું એ શ્રદ્ધાનું સ્વતંત્ર કાર્ય થયું છે? જરા ઊંડેથી વિચારવા જેવો મુદ્દો, કેમ કે આ હવે લાગુ પડે એવી વાત આવી કે સંઘની પંચેન્દ્રિય જીવને જ્ઞાનાવરણનો ક્ષોભક્ષમ એવો છે કે પ્રયોજનભૂત જીવાદી તત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય એને ક્ષોભક્ષમ જ્ઞાનાવરણનો વર્તે છે. શ્રી ગુરુ એમ કહે કે તારો આત્મા પરમાત્મા છે, એની અંદર અનંત ગુણ ભરેલા છે. પરમ અપ્પા છો, પરમ અપ્પા, તો એને ન્યાયથી બેસે છે. એટલો ઉઘાડ છે કે ન્યાયથી સ્વીકારી શકે, ન સ્વીકારી શકે એને આપણે દ્રષ્ટાંતમાં નથી લેવા. આ તો સ્વીકારે એની વાત લેવી છે. છતાં શ્રદ્ધાન થાય અને શ્રદ્ધાન ન પણ થાય, એવો ક્ષોભક્ષમ હોવા છતાં પણ સમ્યક શ્રદ્ધાન થાય પણ ખરું અને સમ્યક શ્રદ્ધાન ન પણ થાય. હવે થાય તો શું કરવા થાય ને ન થાય તો શું કરવા થાય, આ વાત વિચારવાની છે. જો એટલું વિચારી ન શકે પોતાના પરિણમન ઉપરથી, તો એ જાણવાનામાં સંતોષાય ને ક્યાંય શ્રદ્ધામાં આવી શકશે નહીં. સંઘની પંચેન્દ્રિય જીવ માનો કે કોઈ બરાબર સમજે છે એની વાત લ્યો, તો પછી એને જ્ઞાનાવરણનો તો ક્ષોભક્ષમ છે. દાખલા તરીકે આપણે ગુરુદેવની વાત બરાબર સમજવામાં આવે છે, બુદ્ધિપૂર્વક ની ભૂલ નથી કોઈને, છતાં સમ્યક શ્રદ્ધાન કેમ નથી થતું? જ્ઞાનાવરણ નો દોષ નથી,
પણ શ્રદ્ધાનો દોષ ઉભો છે. તો હવે એવું શું થાય કે જેથી સુધરે, બસ આટલું વિચારવાનું છે. પિન પોઈન્ટ વાત કેટલી છે કે એવું શું થાય કે જેને લઈને શ્રદ્ધાનો દોષ સુધારવાનો છે. તો કે જાણવામાં સિદ્ધાંત અનુસાર જાણવું એને સ્થૂળ અપેક્ષા એ તો યથાર્થ જાણવું કહેવાય, પણ એને લાગુ કરવું એટલું કાર્ય સાથે ન થાય. માનું જાણ્યું બરાબર, પણ એ જાણકારીને પોતાના પરિણામમાં લાગુ ન કરે તો એને જાણવામાં પરલક્ષી જાણ્યું, સ્વલક્ષી ન જાણ્યું. કેમ કે એનાથીનું પરલક્ષી જ્ઞાન તો છે જ આજીવને. એક વિશેષ વાત એ છે, અહીંયા એટલી સૂક્ષ્મતા પોતે નથી લેતા. આ તો શ્રદ્ધાના ગુણને જુદો લઈ લીધો છે, શ્રદ્ધા નથી થઈ એની. શું જ્ઞાનને શ્રદ્ધાને કારણ કરી લીધું છે, પણ અહીંયા તો શ્રદ્ધાને જુદું પડે. જો એને તો સંઘની પંચેન્દ્રિય છે અને જીવાદી પ્રયોજન ભૂત પદાર્થ નવ તત્વને જાણ્યા, એને શ્રદ્ધાન કેમ ન થયું? તો પોતે આગળ કહેશે સાતમા અધિકારમાં કે એવી રીતે જીવાદી પદાર્થો જાણીને તત્વજ્ઞાનનો અભ્યાસ કરે એ સમ્યક દર્શનનું નિમિત્ત ગણીએ છીએ અમે, પણ કોઈને સમ્યક દર્શન થાય છે અને કોઈને નથી થતું. પછી એની સૂક્ષ્મ ચર્ચા નથી લીધી, કેમ કે એ આગળ કરવા માંગે છે એટલે. પણ અહીંયા એ વિચારવા જેવું છે કે તો પછી એને સમયે સર્જન શું કરવા ન થયું? આશ્રમને હે જાણે, સંવરને ઉપાદેય જાણે, અને જીવ તત્વને આશ્રયભૂત જાણે. તો કે જાણે છે પણ કરતો નથી. આશ્રમનું હે પણ પરિણામમાં એ કરતો નથી. જાણે છે પણ કરતો નથી, હે ભાવ નથી થતો, નિષેધ નથી થતો. આશ્રયનો આશ્રય કરવા યોગ્ય જાણ્યું ખરું, પણ આશ્રયનો પુરુષાર્થ નથી એને. એક પાછો ત્રીજો ગુણ છે ને, વિરી ગુણ. તો જ્ઞાનની વાસ્તવિકતા એ છે, જ્ઞાનની વાસ્તવિકતા એ છે કે એ જાણે તો પુરુષાર્થને ઉત્પન્ન થયા વિના રહે નહીં. જીવ તત્વ આશ્રય કરવા યોગ્ય છે એમ જાણ્યું, છતાં આશ્રયનો પુરુષાર્થ ન ઉત્પન્ન થયો એ એમ બતાવે છે કે એણે ઉપર છલ્લું તો યથાર્થ જાણ્યું છે, પણ ખરેખર યથાર્થ જાણ્યું નથી, જાણ્યું જ નથી એને. માટે એને જાણ્યું નથી એમ કહીએ. અહીં સુધી જવું જોઈએ. આપણા લોકોનો જે અભ્યાસ છે એમાં અહીં સુધીની વાત છે. નહીં તો કે કોડરમલજી કહે છે એવું તો બધું અમે કર્યું, હવે તો હજી અમારી સમસ્યા ઊભી છે, એનું શું કરવું? જેમ કે આ તો બહુ સીધી સાદી વાત છે કે આત્મા જે ધ્રુવ તત્વ, પરમ તત્વ, પરમાત્મ તત્વ પારિણામિક ભાવે છે એ આશ્રયનું સ્થાન છે. જાણ્યું કે ન જાણ્યું? હવે જ્ઞાનની વાસ્તવિકતા એ છે કે પુરુષાર્થને ઉત્પન્ન કરે. આત્મામાં અનંત ગુણો છે, જાણ્યું કે ન જાણ્યું? તો એ જ્ઞાન ગુણની રુચિને ઉત્પન્ન કરે. આત્મા મહિમાવંત પદાર્થ છે એમ જાણ્યું તો એ મહિમાને ઉત્પન્ન કરે. ન પુરુષાર્થ ઉત્પન્ન થયો, ન રુચિ ઉત્પન્ન થઈ, ન મહિમા ઉત્પન્ન થયો. ઉલટાનું કેમ કરવું એ પ્રશ્ન ઉભો થયો. કે છે જાણ્યું તો ખરું, તો કે જાણવા જાણવામાં ફેર છે. બુદ્ધિપૂર્વકની વિપરીતતા નથી, પણ જે સ્વલક્ષે જાણવું જોઈએ એ વાસ્તવિક જાણવું નથી થયું. વાસ્તવિક જાણવું થાય તો રુચિ મહિમાને પુરુષાર્થ રોકા રોકી શકાય નહીં. ઉપાડવા કેમ એ પ્રશ્ન નથી થતો, એ સમસ્યા તો રહેતી નથી. પણ રોકવા હોય તો એ પોતે ન રોકી શકે, જેમ અત્યારે બીજા વિપરીત પરિણામને નથી રોકી શકતો તેમ. એનું નામ યથાર્થ જાણવું છે. એવી યથાર્થતા સુધી પહોંચવું જોઈએ. શું બુદ્ધિગમ્ય યથાર્થતા આવે છે તો પણ પોતાની ખામી રહે છે. જે પ્રકારની ખામી રહે છે તે પ્રકારની ખામીને લઈને જીવ પામતો નથી. એટલે ત્યાં અહીંયા થોડો અભિપ્રાય નો વિષય પણ લેવો જોઈએ કે જાણવામાં તો જાણ્યું પણ અભિપ્રાય અનાદિનો ઉલટો હતો, એ પલટો કેળવાયો, કેળવાઈને પલટો આવી ગયો. જેમ કે 425 નંબરના વચનામૃતમાં બેનશ્રીની સામે કોઈ પ્રશ્ન ઉઠાવ્યો છે કે યથાર્થ તો જાણ્યું છતાં પણ પામતા નથી, એનું શું કારણ? એમણે લખ્યું છે કે ખાસ પ્રકારની પાત્રતા ન હોવી એક કારણ, એ નાસ્તિથી. તો કે અસ્થિથી શું કારણ? તો કે ઊંડે ઊંડે ક્યાંક સુખ બુદ્ધિ રહી ગઈ છે. આ સુખ બુદ્ધિ તે સુખનો અભિપ્રાય છે. તો જાણ્યું તો એમ કે સુખ આત્મામાં છે, જાણ્યું તો એમ કે સુખ કોઈ સંયોગમાં નથી, શરીર આદિ કોઈ સંયોગમાં નથી. બરાબર અભિપ્રાય અભિપ્રાય ફેર્યો નથી, ઊંડે ઊંડે સુખ બુદ્ધિ રહી ગઈ છે. અથવા જાણીને પરિણમો નથી છતાં જાણવા માત્ર થી સંતોષ પકડ્યો છે, આપણે એનો અભિપ્રાય નો દોષ છે. એમ જાણ્યું અને અભિપ્રાય હારોહાર કેળવાય તો શ્રદ્ધા સબળી થયા વિના રહીને અહીંયા અભિપ્રાય નો પ્રકરણ આવે છે વચ્ચે. ઠીક, એ જે એક સમજણ છે અને સમજણ અનુસાર કસાય તો મંદ થવાનો જ, કેમ કે આ તત્વજ્ઞાન નો વિષય બહુ પાવરફુલ વિષય છે. એની ઉપર છેલ્લી સમજણ પણ કસાયને મંદ કરી નાખે તીવ્રતામાંથી, એટલી બધી એનો પાવર છે. હવે આ જીવ એમાં જો સંતોષાઈ જાય પહેલે પગથિયે તો કામ તો બધું બાકી છે, બધું બાકી છે. ખરેખર તો એકલી કસાયની મનતા થાય કઈ કામ થયું ન ગણવું જોઈએ, કામ તો બધું બાકી છે. એ રીતે એને પોતે વિચાર તો કામ થાય, નહીતર કામ થાય એવું નથી. અભિપ્રાય નો વિષય જરા સૂક્ષ્મ છે અને એ બરાબર વિચારવો જોઈએ. ઠીક છે, આપણે હવે આરવાર થઈ ગયું આ મોક્ષમાર્ગ પ્રકાશક અને આત્મજાગૃતિ નો અભિપ્રાય નો વિષય બરાબર. ઠીક ઠીક, ચર્ચા ગળાઈને થઈ જશે, જેટલા પ્રશ્નો ઉઠવા છે ઉઠીને બરાબર ગળાઈ જશે વિષય તો. હા, ફરીથી વિચારીએ કે પ્રયોજનભૂત જીવાદી તત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષોપક્ષમ છે, અયોગ્ય નથી લેતા અહીંયા. એ તો બધા સંઘની પંચેન્દ્રિય જીવને થયો છે અને કયો એ ક્ષોપક્ષમનો પ્રયોગ થયો તો કહું પર અભિપ્રાયજી બદલાણો નથી, ત્યાં સુધી કામ નહીં થાય. અભિપ્રાય બદલાય એટલે શ્રદ્ધા ઉપર ફેર થયા વગર રહે નહીં. હવે જુઓ, હજી જરા સૂક્ષ્મતાથી વિચારીએ તો કે પહેલા આ પ્રયોજનભૂત તત્વમાં જ્ઞાનાવરણનો સૂક્ષ્મ નહોતો લાગ્યો, વેપાર ધંધો અને દુનિયાના કાર્યમાં લાગ્યો હતો. બરાબર, તો એ વખતે તો દર્શનમોહ તીવ્ર હતો, પણ જેવો તત્વજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો એટલે દર્શનમોહ મંદ થયો. પણ એટલો દર્શન મોહ મન થાય તો પણ પાત્રતા જોઈ એટલી આવતી નથી. એ સમજણ અનુસાર એ સમજણને સ્વલક્ષે લાગુ કરીને, લાગુ કરતા જે પ્રયોગ થાય એ પ્રયોગમાં આવીને અભિપ્રાય નો પલટો થઈ જાય તો શ્રદ્ધાનો પલટો થયા વગર રહે નહીં, એમ છે. એટલે જ્ઞાનમાં જાણવું એટલું નહીં, જ્ઞાનને ભાવ ભાષણ સુધી કેળવવું જોઈએ તો આગળ શ્રદ્ધાનું કાર્ય થાય, નહીતર શ્રદ્ધાને હજી નિમિત્ત નિમિત્ત એક સંબંધ થવાનો નથી. શ્રદ્ધા ઊંધી રહેશે અને તમે એમ કહેશો જ્ઞાનમાં મારું બરાબર છે, એવું કોઈ દી બને નહીં. જ્ઞાન બરાબર હોય ને શ્રદ્ધા બરાબર થાય નહીં એવું બને નહીં માટે જ્ઞાન બરાબર નથી. ક્યાં બરાબર નથી? ત્યાં અંદર ઊંડા ઉતરીને તપાસ કરો. દ્રવિલિંગીનો ઉત્કૃષ્ટ સમર્થ દ્રષ્ટાંત આપે છે. પરંતુ દ્રવિલિંગી મુનિ 11 અંગ સુધી ભણે છે, અને એ તો એનો ક્ષોક્ષમમાં તો કઈ શાસ્ત્ર થી વિરુદ્ધ પકડે એ વાત રહેતી નથી. 11 અંગ સુધી ભણવાનો ઉગાડો હોય એને કઈ શાસ્ત્ર ની વિરુદ્ધતા થાય સિદ્ધાંતો ની, એ તો કઈ પ્રશ્ન, એને કોઈ લાકડા આડા નથી હવે સંસ્કાર ના. હું તથા ગ્રહવક ના દેવો 9મી ગ્રહવક માં જે દ્રવિલિંગી છૂટીને જાય છે, અવધિ જ્ઞાન આદિ યુક્ત છે. અહીંયા ભલે દ્રવિલિંગી ને અવધિ જ્ઞાન ન હોય, ત્યાં તો અવધિ જ્ઞાને છે. તેમને જ્ઞાનાવરણ નો ઘણો ક્ષોભસમ હોવા છતાં, એટલે શું છે કે જ્ઞાનાવરણ નો ક્ષોભસમ બહિર્લક્ષી છે, શું પરલક્ષી છે એનું આ દૃષ્ટાંત આપે છે. ટોડલમલજી સાહેબ શેનું દ્રષ્ટાંત આપે છે? આ બહિર્લક્ષી પરલક્ષી ક્ષોભસમ આટલો બધો હોઈ શકે છે. અવધિ જ્ઞાન અને અંગ પૂર્વ નું જ્ઞાન, 11 અંગ ને 9 પૂર્વ નું, છતાં પણ પ્રયોજન ભૂત જીવાદિક તત્વોનું શ્રદ્ધાનું હતું નથી. એનું જ્ઞાન કઈ બરાબર નથી એમ ન કહી શકે, શ્રદ્ધાન નથી. જ્ઞાન પ્રમાણે તો શ્રદ્ધાન થવું જોઈએ, થવું ઘટે છે. શું છે બહિર્લક્ષી કરે છે જીવ, ઉગાડ વધીને આમ જાય છે, બાર નો ઉગાડ વધીને અહીં સુધી જાય છે. અવધિ જ્ઞાન હોય, 9મી ગ્રહવિકે જાય, 11 અંગ 9 પૂર્વ જાણે, આ બધું થમને, છતાં શ્રદ્ધાન હોતું નથી કે થતું નથી. તથા તિર્યંચાદિક ને જ્ઞાનાવરણ નો ક્ષોભસમ થોડો હોવા છતાં, હામે હવે પ્રતિપક્ષ લે છે ઠીક, એને નવ તત્વ નું જાણ પણ નથી. તથા તિર્યંચાદિક ને જ્ઞાનાવરણ નો ક્ષોભસમ થોડો હોવા છતાં, બહુ અલ્પ ક્ષોભસમ છે, નામે નથી બોલતા આવડતા, સ્મરણ શક્તિ એટલી નથી, શું પણ પ્રયોજન ભૂત જીવાદિક તત્વોનું એને શ્રદ્ધાન હોય છે, સમ્યક દ્રષ્ટિ હોય છે, પંચમ ગુણ સ્થાન ના શ્રાવક પણ હોય છે. આ બે વાત તો પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં, એક બહુ ઉઘાડ વાળાની અને એક ઓછા ઉઘાડ વાળાની. તપાસવાનું એ છે કે આને કરવાનું શું રહી ગયું, આને કર્યું શું, બસ આટલું જો બરાબર પકડાય તો પોતાનો સુધાર કરી લે. શું છતાં પણ પ્રયોજન ભૂત જીવાદિક તત્વોનું શ્રદ્ધાન હોય છે, માટે સમજાય છે કે જ્ઞાનાવરણ ના ક્ષોભસમ અનુસાર જ શ્રદ્ધાન નથી. શું માત્ર ઉઘાડ થઈ જાય એટલે શ્રદ્ધાન થઈ જાય એમ માની લેવાની જરૂર નથી. એટલે આ જે જ્ઞાન ઉપર નો જે અહંભાવ છે એ છૂટી જશે અહીંથી. શ્રદ્ધાન કેળવવા માટે હજી આગળ કઈક કરવાનું બાકી રહે છે. હા, હું સમજો છો એ વાત ભૂલી જવા જેવી છે. અહીંયા કઈ શ્રદ્ધાન ન થયું તો શ્રદ્ધાન નથી થયું એ દિશામાં તારું કાર્ય કઈક હજી બાકી રહે છે. આપણે પ્રયોજન સિદ્ધિ નું પ્રકરણ એટલા માટે લખ્યું છે કે દર્શન મોહને યથાર્થ પ્રકારે કેવી રીતે અનુભાગ થી શક્તિ થી હીન કરવો, હીણો કરવો, કે જેથી તે ઉપશમને યોગ્ય થાય. કેમ કે જાણવાનું આપણા માટે ગુરુદેવ ની કૃપાથી પર્યાપ્ત જાણવું છે. અત્યારે 11 અંગ 9 પૂર્વ સુધી જાણવાની જરૂર નથી. ગુરુદેવે 45 વર્ષ સુધી પ્રયોજન ભૂત વિષયને હજારો પડખેથી એટલો બધો સ્પષ્ટ કર્યો છે કે જાણવામાં તો આપણે લોકો ભલભલાને આટી મારી દઈએ એવું છે. હિન્દુસ્તાનમાં દિગંબર સંપ્રદાયના વિદ્વાનો પણ કબૂલ કરે છે કે કાનજી સ્વામી વાળા સમજે છે એમાં આપણું ભૂતું નથી કાંઈ. એ વાત તો બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે કોઈ આપણા શાસ્ત્રોમાં કાંઈ કોઈ ભૂલ કાઢી નથી હકતો. કેમ કે એ લોકોનો એટલો અભ્યાસ જ નથી. એ આપણા જે વિષયમાં જેટલો અભ્યાસ છે એ વિષયમાં કોઈ દિગંબરોનો, ત્યાગીઓનો, પંડિતોનો કોઈનો અભ્યાસ નથી. સ્વતંત્ર તો ચર્ચા કરવાની જરૂર નથી. એટલું બધું મળી ગયું પ્રયોજન ભૂતમાં, પણ શ્રદ્ધા ન થયું તો એ બધું જાણ્યું નકામું જશે. કેમ કે બાહ્ય ઉઘાડમાં જાણવું બને છે. આયા થોડીક વાત અંદરની શ્રદ્ધાન થવા માટે, શ્રદ્ધાન થવા માટે દર્શન ઉપર ફેરફાર થઈ જવો જોઈએ. ધ્યાન શું કે છે પંડિતજી, કે હવે તું જ્ઞાન નું, તારી વાત છોડી દે, જ્ઞાન ઉપર નું લક્ષ તારે શ્રદ્ધામંદ થાય એવું શું કરસ તું, કે ઉપશમ થઈ જાય દર્શન નો અનુભાગ મન થાય ને ઉપશમ થાય એવું શું થાય છે એનો વિચાર કરતો. હવે જાણવાનું તો પૂરું થઈ ગયું તારું. શું એટલે બીજો ગુણ લીધો, કે પણ પ્રયોજન ભૂત જીવાદિક તત્વોનું શ્રદ્ધાન તો તેને તો હોય છે, માટે એમ સમજાય છે કે જ્ઞાનાવરણના ક્ષુભસમથી કાંઈ કાર્ય શ્રદ્ધાન નથી જતું નથી, તે કાર્ય કાંઈક જુદું છે અને તે દર્શનમૂળ છે, એના ઉપર ધ્યાન આપો એમ કે છે. તમે એકલા જ્ઞાનના ઉઘાડ ઉપર ગયા છો, પણ દર્શન મૂળનો વિચાર કરો. તેના ઉદયથી જ્યારે જીવને મિથ્યા દર્શન થાય છે, ત્યારે તે પ્રયોજન ભૂતાદિ જીવાદિ તત્વોનું અન્યથા શ્રદ્ધાન કરે છે. અને પછી શું થશે, કે અગ્રહિત થયું છે એ પાછું ગ્રહિત થઈ જશે. જો આને ઉપશમ કરીને ટાળ્યું નહીં તો પાછું એ બરાબર સમજો છે એમાંથી ગ્રહિતમાં ચાલ્યો જશે. સારી વાત લીધી છે. અહીં સુધી રાખીએ.